એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર યાઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા નામ વિશે વાત કરવાના છીએ જે કદાચ સૌના મનમાં ક્યાંક ને ક્યાંક વસેલો છે, વિલિયમ શેક્સપિયર.
હા, ચોક્કસ.
પણ આપણે એમને કોઈ જૂની ધૂળખાથી મૂર્તિ તરીકે નહીં, પણ એકદમ અલગ કહી શકાય કે આધુનિક દ્રષ્ટિથી જોવાના છીએ.
બરાબર.
આપણી આજની ચર્ચાનો આધાર છે લેખિકા જર્મેન ગ્રીયરનું પુસ્તક શેક્સપિયર.
હા, અને આ પુસ્તક એમને ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસની એ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન શ્રેણીનો ભાગ છે. પણ ગ્રીયરનો ઈરાદો મતલબ ઘણો ઊંડો છે.
એમ શું છે એમનો મુખ્ય હેતુ?
એમનો મુખ્ય મુદ્દો એ છે કે શેક્સપિયરની આસપાસ સદીઓથી જે એક પ્રકારનો બારડોલેટરી એટલે કે લગભગ પૂજાભાવ જેવો માહોલ બની ગયો છે ને,
હા હા, એ ખ્યાલ છે,
એ ધુમ્મસ જેવું છે. એને હટાવીને વાસ્તવિક માણસને અને એના કામને સમજવાનો પ્રયાસ છે આ.
ઓહ, એટલે આજની આપણી વાતનો ફોકસ એ રહે છે કે શેક્સપિયરની એ ભવ્ય પ્રતિમા પાછળ જે કુશળ કારીગર હતો એને કેવી રીતે ઓળખવો, એમની ભૂમિકા શું હતી ખરેખર, એમનો ધ્યેય શું હતો.
બરાબર.
શું ગ્રીયર આપણને એ સમજવામાં મદદ કરી શકે છે? લાગે છે કે આ પુસ્તક આપણને એ દિશામાં જ લઈ જશે.
ચોક્કસ. અને આ કામ જે લેખિકા કરી રહ્યા છે જર્મેન ગ્રીયર, એ પોતે પણ મતલબ એકદમ રસપ્રદ વ્યક્તિત્વ છે. ઓસ્ટ્રેલિયન વિદ્વાન છે, જાહેર બુદ્ધિજીવી તરીકે ઓળખાય છે.
અને પેલું એમનું પ્રખ્યાત પુસ્તક,
હા, 1970ના દાયકામાં આવેલું નારીવાદી પુસ્તક ધ ફિમેલ યુનિક, એ તો સીમાચિહ્નરૂપ ગણાયું હતું.
બરાબર. પણ તો પછી શેક્સપિયર પર એમનો દૃષ્ટિકોણ આટલો ખાસ કેમ ગણાય?
જુઓ, એક બાજુ એમણે કેમ્બ્રિજમાંથી શેક્સપિયરના નાટકો પર પીએચડી કરી છે, એટલે શૈક્ષણિક ઊંડાણ તો પુષ્કળ છે.
હા, એ તો છે જ.
પણ બીજી તરફ એ સ્થાપિત માન્યતાઓ પર, પરંપરાગત વિચારો પર સવાલ ઉઠાવતા જરા અચકાતા નથી. એટલે જાણે એક વિદ્વાન અને એક બળવાખોરનું મિશ્રણ હોય એવું લાગે.
વાહ, આ તો રસપ્રદ કહેવાય.
અને એ જનની ખાસિયત છે, એમની નારીવાદી દ્રષ્ટિ એમને સ્ત્રી પાત્રો, સામાજિક સંબંધો એ બધાને નવી નજરથી જોવામાં મદદ કરે છે. એ ખરું. પણ એનાથી પણ આગળ વધીને એ શેક્સપિયરને કોઈ પૂજનીય દેવતા તરીકે નથી જોતા. એમને જુએ છે પોતાના સમયના એ થિયેટર જગતના એક વ્યવસાયિક તરીકે. એમની ભૂમિકા શું હતી, એમનો ધ્યેય શું હતો, એના પર એમનું ધ્યાન છે.
ઓકે, તો ચાલો સીધા પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. તમે કહ્યું એમ આ પુસ્તક શેક્સપિયર ક્યાં જન્મ્યા, લગ્ન, બાળકો એ બધી જીવનચરિત્રની વિગતોમાં બહુ નથી પડતું, ખરું ને?
ના, બિલકુલ નહીં. ગ્રીયર તો ત્યાં સુધી કહે છે કે એ જૂજ વિગતો જે આપણી પાસે છે એની પાછળ પડવું એ લગભગ નકામું છે.
એમ શા માટે?
કારણ કે એનાથી આપણને એમના મન વિશે, એમની કળા વિશે કશું નક્કર જાણવા મળતું નથી. આ પુસ્તકનો અસલી ખજાનો બીજે છે. એ આપણને શેક્સપિયરના મનની અંદર લઈ જાય છે.
કેવી રીતે?
એમના વિચારો, એમની નૈતિક દુવિધાઓ, રાજકીય સમજ, દુનિયાને જોવાની એમની રીત, આ બધું એમના નાટકો અને કવિતાઓમાંથી જ તારવીને ગ્રીયર આપણી સામે મૂકે છે.
સમજાયું. એટલે મુખ્ય દલીલ એ છે કે શેક્સપિયરની પ્રતિભા કોઈ એમ જ આકાશમાંથી ટપકી નહોતી.
બરાબર.
એમના નાટકો, એમના શિક્ષણ, એમના અનુભવો અને સૌથી વધુ તો એમના થિયેટરના વ્યવસાયની જે જરૂરિયાતો હતી એમાંથી ઘડાયા હતા.
એકદમ સાચી વાત.
આપણે એ આઇકન પાછળના કારીગરને સમજવાનો છે, એની કાર્યપદ્ધતિ, એના લક્ષ્યો, મતલબ કે એમના કામ પાછળનો એમનો રોલ અને ગોલ શું હતો.
બસ આ જ મુદ્દો છે. ગ્રીયર આખા પુસ્તકમાં આ જ વાતને જુદા જુદા પાસાઓથી સમજાવે છે. એમણે પુસ્તકને વિષયવાર પ્રકરણોમાં વહેંચ્યું છે, જીવન, કાવ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, રાજકારણ વગેરે.
સરસ. તો ચાલો એમાં ઊંડા ઉતરીએ, જોઈએ કે દરેક વિષય શેક્સપિયરના આ કારીગર સ્વરૂપને કેવી રીતે ઉજાગર કરે છે.
હા, ચોક્કસ.
શરૂઆત જીવન, લાઇફથી કરીએ. જો જીવનચરિત્રની વિગતો મહત્વની નથી તો પછી ગ્રીયર શેના પર ભાર મૂકે છે?
શિક્ષણ પર. હા, ગ્રીયર દલીલ કરે છે કે સ્ટ્રેટફોર્ડ ગ્રામર સ્કૂલમાં શેક્સપિયરને જે ક્લાસિકલ શિક્ષણ મળ્યું, લેટિન, વકૃત્વ કળા એટલે કે રેટોરિક, ઓવેડ જેવા કવિઓનો અભ્યાસ, આ બધું જ એમની ખરી મૂડી હતી.
ઓહ,
આ શિક્ષણ જ એમની ભાષા પરની પકડ, વિચારોની ગૂંથણી અને નાટકીય રચનાનો પાયો બન્યો. એમ કહી શકાય કે આ એમની વ્યાવસાયિક ભૂમિકા માટેની તૈયારી હતી.
વાહ, એટલે પેલી અશિક્ષિત પ્રતિભાવાળી આખી વાત જ બાજુ પર મુકાઈ જાય છે.
બરાબર,
એ તો પોતાના સમયના શિક્ષણની એક ઉત્તમ પેદાશ હતા, અને આ શિક્ષણ જ એમને એમનો રોલ, એક સફળ નાટ્યકાર બનવાનો રોલ નિભાવવા માટેના ઓજારો પૂરા પાડ્યા. આ વાત તો આખી છબી જ બદલી નાખે છે.
ચોક્કસપણે. હવે જોઈએ કાવ્યશાસ્ત્ર, પોએટિક્સ. અહીં ગ્રિયર શેક્સપિયરને એક મેકર, એટલે કે રચનાકાર, એક કારીગર તરીકે જુએ છે.
એટલે કે કવિ કરતા કારીગર.
હા, મતલબ કે કોઈ પ્રેરણાની રાહ જોતા એકાંતવાસી કવિ નહીં, પણ થિયેટરની માગ પૂરી કરતા વ્યવસાયિક. એમણે ચોક્કસ અભિનેતાઓ માટે લખ્યું, જેમ કે દુખાંતિકા માટે રિચાર્ડ બર્બેજ, કે પછી હાસ્ય ભૂમિકાઓ માટે વિલ કેમ્પ. એમની ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને પાત્રો ઘડ્યા. એમનો ગોલ શું હતો? પ્રેક્ષકો પર અસર ઊભી કરવાનો, ખાલી સ્ટેજ પર નાટકને જીવંત કરવાનો.
અને એમણે જે બ્લેન્ક વર્સ એટલે કે અમિત્રાક્ષર છંદનો ઉપયોગ કર્યો, એનું શું? એ તો કાવ્યાત્મક ગણાય ને?
હા, એ બહુ મહત્વનું છે. ખાલી શ્લોક બ્લેન્ક વર્સ એ સમયે નાટકોમાં વપરાતો જ હતો, પણ શેક્સપિયરે એને માત્ર ઔપચારિકતામાંથી બહાર કાઢ્યો.
કેવી રીતે?
એમણે એનો ઉપયોગ કર્યો પાત્રોના મનોભાવો વ્યક્ત કરવા માટે, એમના વિચારોના ઉતાર ચડાવ, એમની અંદરની ગડમથલ બતાવવા માટે. ભાષા અહીં માત્ર શણગાર નથી, પણ મનોવૈજ્ઞાનિક ઊંડાણ આપવાનું સાધન બની.
સમજાયું.
અને એમણે બીજા પાસેથી વાર્તાઓ લીધી, એ પણ જુઓ. એ મૌલિકતાનો અભાવ નહોતો, એમનો ધ્યેય મૌલિક વાર્તા કહેવાનો હતો જ નહીં. એમનો ધ્યેય હતો એ વાર્તાને એક અસરકારક સફળ નાટકમાં રૂપાંતરિત કરવાનો. આ શુદ્ધ વ્યવહારિકતા હતી, એક કારીગરની દૃષ્ટિ.
એટલે કહી શકાય કે એમની કળા થિયેટરની જરૂરિયાતો અને શક્યતાઓમાંથી જ જન્મી અને વિકસી. બરાબર. આ સમજ્યા પછી હવે એમના નાટકોમાં જે વિચારો છે, જેમ કે નીતિમત્તા, એના વિશે ગ્રિયર શું કહે છે? શું શેક્સપિયર કોઈ નૈતિક પાઠ ભણવા માંગતા હતા પોતાના નાટકો દ્વારા?
ગ્રિયર કહે છે, ના, બિલકુલ નહીં. એમના મતે શેક્સપિયર નૈતિક ઉપદેશક નહોતા.
તો પછી?
એ તો નૈતિક દ્વિધાઓ અને જટિલ પરિસ્થિતિઓ આપણી સામે મૂકે છે, પણ એનો કોઈ સહેલો ઉકેલ નથી આપતા. અહીં કવિ જ્હોન કીટ્સે જેને નેગેટિવ કેપેબિલિટી કહ્યું હતું ને?
હા, સાંભળ્યું છે એના વિશે.
એટલે કે અનિશ્ચિતતાઓ અને શંકાઓ વચ્ચે કોઈ સહેલો જવાબ શોધ્યા વગર ટકી રહેવાની ક્ષમતા તે શેક્સપિયરમાં ભરપૂર દેખાય છે.
કોઈ ઉદાહરણ આપી શકશો આનું?
ચોક્કસ. જેમ કે મેજર ફોર મેજર નાટક લો, એમાં પેલો કડક ન્યાયાધીશ છે એન્જેલો, એની નીતિમત્તા સાચી ગણવી કે ખોટી?
અઘરો સવાલ છે.
અને પેલી ઇસાબેલા, જે પોતાની પવિત્રતા બચાવવા મથે છે, એનો નિર્ણય સ્વાર્થી ગણાય? શેક્સપિયર આપણને આવા પ્રશ્નોના ચક્રવ્યૂહમાં મૂકી દે છે. એમનો ધ્યેય આપણને તૈયાર જવાબો આપવાનો નથી, પણ આપણી પોતાની નૈતિક સમજને કસોટી પર ચડાવવાનો છે. જાણે એક માનસિક વ્યાયામ શાળા હોય એમ.
હા, આ ખરેખર બહુ રસપ્રદ વાત છે. નાટકોને નૈતિક સૂચનાઓના બદલે વિચાર પ્રેરક તરીકે જોવા. સરસ. હવે રાજકારણ વિશે શું? શું તેઓ રાજાશાહીના પ્રખર સમર્થક હતા, જેમ સામાન્ય રીતે મનાય છે?
ગ્રિયર આ વાતને પણ પડકારે છે. હા, એમના સમયની જેમ એમના નાટકોમાં પણ સામાજિક વ્યવસ્થા અને સ્થિરતાની ચિંતા તો દેખાયા જ છે. એ સ્વાભાવિક છે. પણ એ માત્ર રાજાઓના ગુણગાન નથી ગાતા, એ સત્તાના સ્વરૂપ પર, શાસનની યોગ્યતા પર, રાજા બનવાનો અર્થ શું છે, આ બધા પર ગંભીર પ્રશ્નો ઉઠાવે છે. જેમ કે હેનરી V ની એકલતા જુઓ, કે રિચાર્ડ તુણ્યો દંભ.
એટલે એમનો રોલ માત્ર રાજદરબારને ખુશ કરવાનો કે રાજાશાહીનો પ્રચાર કરવાનો નહોતો?
ના, એનાથી ઘણું વધારે હતું. ક્યારેક તો એ વિદૂષક કે પછી કોઈ સામાન્ય સૈનિક જેવા હાશિયાના પાત્રો દ્વારા સૌથી ધારદાર રાજકીય ટિપ્પણીઓ કરાવે છે. એમનો ધ્યેય કોઈ એક પક્ષનો પ્રચાર કરવાનો નહોતો, પણ સત્તા અને શાસનની જે જટિલતાઓ છે એને નાટકીય રીતે રજૂ કરવાનો હતો. એમના સમયના સમાજનું પ્રતિબિંબ તો પાડતા જ હતા, પણ એમાં ઊંડાણ અને ક્યારેક તીખાનો સૂર પણ ભળેલો હતો.
સમજાયું. તો પછી ભાગ્ય, ઈશ્વર, મૃત્યુ પછીનું જીવન, આ બધા વિશે શેક્સપિયર માનતા હશે ગ્રિયરના મતે?
હા,
આ વિષયને ટેલિયોલોજી હેઠળ ચર્ચવામાં આવ્યો છે એમને.
હા, ગ્રિયરની દલીલ એવી છે કે શેક્સપિયરનું નાટ્ય જગત મોટે ભાગે બિનસાંપ્રદાયિક અને માનવતાવાદી છે.
એટલે
કે પાત્રો ભલે દેવો કે ભાગ્યને કોસતા હોય, એમને યાદ કરતા હોય, પણ નાટકોમાં ભાગ્યે જ કોઈ ઈશ્વરીય હસ્તક્ષેપ જોવા મળે છે. કોઈ દેવ આવીને બધું સરખું કરી દે એવું નથી બનતું.
પેલું કિંગ લિયરનું વાક્ય યાદ આવે છે?
હા, પેલું ગ્લોસ્ટરનું કથન, જેમ ઉડતી માખીઓ તોફાની છોકરાઓ માટે છે, તેમ આપણે દેવો માટે છીએ. તેઓ પોતાના મનોરંજન માટે આપણને મારે છે. આ કોઈ ઈશ્વરીય ન્યાયની વાત નથી, પણ જાણે દેવોની ઉદાસીનતા તરફ ઇશારો છે.
અને ભૂત પ્રેત ડાકણોનું શું? મેકબેથ કે હેમ્લેટમાં તો આવે છે ને.
ગ્રિયર એમને પાત્રોના મનની આંતરિક સ્થિતિના પ્રતિબિંબ તરીકે જુએ છે. એમના અપરાધ ભાવ, એમના ભ્રમણાઓ, એમના ડરનું જાણે બાહ્ય સ્વરૂપ હોય એમ. વાસ્તવિક અલૌકિક શક્તિઓ કરતાં મનોવૈજ્ઞાનિક વધારે. ધ્યાન મુખ્યત્વે આ દુનિયા પર છે, માણસના કર્મો અને એના પરિણામો પર. મૃત્યુ પછી શું થશે એના કરતાં આ જીવનની જટિલતાઓ વધુ મહત્વની છે. હેમ્લેટનો પેલો અજાણ્યા દેશનો ડર યાદ કરો, એ શ્રદ્ધા કરતાં અનિશ્ચિતતા વધારે દર્શાવે છે.
બરાબર.
એમનો ધ્યેય પારલૌકિક જવાબો આપવાનું નહોતો, પણ આ દુનિયાની માણસની સમસ્યાઓને ઉજાગર કરવાનો હતો.
અને છેલ્લો મુદ્દો, સમાજશાસ્ત્ર, સોશિયોલોજી. અહીં ગ્રિયરની નારીવાદી દ્રષ્ટિ વધુ સ્પષ્ટ રીતે સામે આવે છે, ખરું ને?
બિલકુલ. એ સ્વીકારે છે કે શેક્સપિયરનો સમાજ તો પિતૃસત્તાક જ હતો, એ હકીકત છે.
હા,
પણ એ મર્યાદામાં રહીને પણ શેક્સપિયરે કેટલાક અદ્ભુત, બુદ્ધિશાળી અને વાચાળ સ્ત્રી પાત્રો સર્જ્યા છે. એઝ યુ લાઇક ઇટની રોઝાલિન્ડ કે ટ્વેલ્થ નાઇટની વાયોલા જેવી નાયિકાઓ જુઓ. ઘણીવાર પુરુષ પાત્રો કરતાં વધુ હોશિયાર લાગે.
હા, અને પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં પણ વધુ સક્ષમ દેખાય છે.
ચોક્કસ. એ પોતાની બુદ્ધિ અને ક્યારેક તો વેશ પલટાનો ઉપયોગ કરીને પણ સામાજિક બંધનોને પડકારે છે. આ પાત્રોનું સર્જન કરવું એ પણ શેક્સપિયરના એક કુશળ નાટ્યકાર તરીકેના રોલનો જ ભાગ હતો ને, જે પોતાના પ્રેક્ષકોને માત્ર સરળ, સીધા પાત્રો નહીં પણ જટિલ વ્યક્તિત્વ આપવા માંગતા હતા.
એકદમ સાચી વાત. ગ્રિયર એ પણ નોંધે છે કે શેક્સપિયરે લગ્નને માત્ર રોમાન્સ તરીકે નથી જોયું, એને એક સામાજિક આર્થિક વ્યવસ્થા તરીકે પણ એકદમ વાસ્તવિક રીતે રજૂ કર્યું છે.
અને કદાચ સૌથી મહત્વનું, એમણે પુરુષ પ્રધાન સમાજમાં રહેલી ઈર્ષ્યા, શંકા અને સ્ત્રીઓ પ્રત્યેના દ્વેષની, જેને મિસોજિની કહીએ, એની વિનાશક અસરોને પણ ઉજાગર કરી છે.
ડિઝડેમોના અને ઓફેલિયા જેવા પાત્રો યાદ આવે તરત.
હા, એના કરુણ ઉદાહરણો છે.
તો આ બધા મુદ્દાઓ સાંભળ્યા પછી મુખ્ય સંદેશ શું તારવી શકાય? જો આપણે ગ્રિયરના આખા વિશ્લેષણનો સાર કાઢવો હોય તો શું કહી શકાય?
મને લાગે છે પહેલો અને સૌથી મોટો સંદેશ એ છે કે શેક્સપિયરને એક રહસ્યમય જીનિયસ તરીકે જોવાનું બંધ કરવું જોઈએ.
ઓકે.
એમને એક ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વ્યવહારુ કારીગર તરીકે જુઓ, જેમનો મુખ્ય ધ્યેય પોતાના થિયેટર માટે સફળ અને અસરકારક નાટકો બનાવવાનો હતો. એમનો રોલ એક વ્યાવસાયિક નાટ્યકારનો હતો અને એમનો ગોલ હતો થિયેટરમાં સફળ થવાનો.
બીજું હું કહીશ કે એમના જીવનની ચર્ચામાં અટવાયા વગર એમના કામની ચર્ચા વધુ મહત્વની છે. એમનું મન, એમના વિચારો, એ બધું એમના નાટકોમાં જ પ્રગટ થાય છે.
ત્રીજું, એમના નાટકો પાસેથી સરળ નૈતિક કે રાજકીય જવાબોની અપેક્ષા ન રાખો. એમનો ગોલ ઉપદેશ આપવાનો નહોતો, પણ આપણને વિચારવા મજબૂર કરવાનો હતો. જટિલતા અને સંદિગ્ધતા એ એમની નબળાઈ નહીં પણ તાકાત હતી.
ચોથું, એમનો દ્રષ્ટિકોણ મોટે ભાગે માનવ કેન્દ્રી હતો. આ દુનિયાના સંઘર્ષો, પીડા અને માણસના નિર્ણયો પર એમનું ધ્યાન કેન્દ્રિત હતું.
અને પાંચમું, ભાષા પરનું એમનું અસાધારણ પ્રભુત્વ. એ માત્ર શણગાર નહોતું, પણ પાત્રો અને વિચારોને ઘડવાનું એમનું મુખ્ય ઓજાર હતું, અને આ પ્રભુત્વ એમના શિક્ષણ અને એમની કારીગરીનું પરિણામ હતું.
આ વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત લાગે છે ને? જેમ કે આપણે ઘણીવાર કોઈ વ્યક્તિની પ્રસિદ્ધિ પાછળ એટલા દોડીએ છીએ કે એના વાસ્તવિક કામને, એની કારીગરીને કેટલી ઊંડાણથી સમજીએ છીએ, એ સવાલ થાય.
બરાબર. ગ્રિયરના પુસ્તકમાં કેટલાક વિચારો એટલા ધારદાર અને યાદ રહી જાય એવા છે. દાખલા તરીકે,
પહેલો વિચાર, શેક્સપિયરને પેરિશ રેકોર્ડમાં શોધવું વ્યર્થ છે. વાસ્તવિક માણસ હેમ્લેટ અને કિંગ લિયરની બૌદ્ધિક રચનામાં જીવે છે. મતલબ સ્પષ્ટ છે, ફોકસ કામ પર રાખો, કાગળિયા પર નહીં.
બીજો, તેઓ શુદ્ધ કવિ ન હતા જે થિયેટર માટે લખીને ઉપકાર કરતા હોય. તે થિયેટરના માણસ હતા જેમની કવિતા એક કાર્યાત્મક સાધન હતી. આ સીધું તેમના રોલ અને ગોલ પર પ્રકાશ પાડે છે. એક વ્યવસાયિક જે સ્ટેજ માટે, પ્રેક્ષકો માટે લખતો હતો.
ત્રીજો, તેમના નાટકો નૈતિક પ્રવચનો નથી પણ માનસિક વ્યાયામ શાળાઓ છે જ્યાં આપણી પોતાની નૈતિકતાની કસરત થાય છે. એટલે કે એ જવાબ નથી આપતા પણ આપણને જવાબ શોધવા માટે પ્રેરિત કરે છે, વિચારતા કરે છે.
અને ચોથું, તેમના નાટકોમાં સ્વર્ગ મોટે ભાગે મૌન છે. મનુષ્યોએ અરાજકતામાંથી પોતાનો અર્થ જાતે જ ઘડવો પડે છે. આ ફરીથી એમના માનવ કેન્દ્રી અને વાસ્તવિક અભિગમને દર્શાવે છે.
આ બધું સાંભળ્યા પછી સ્વાભાવિક રીતે સવાલ થાય કે આ દ્રષ્ટિકોણ આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? આ બધી ચર્ચાનો વ્યવહારુ અર્થ શું?
મને લાગે છે કે સૌથી મોટી શીખ એ છે કે જીવનની જટિલતાને સ્વીકારતા શીખવો. દરેક વસ્તુના કાળા ધોળા, સાચા ખોટા એવા સરળ જવાબો ન હોય.
હા, એ સાચું છે.
અને સમજવાનો પ્રયાસ કરતા હોઈએ ત્યારે આ નેગેટિવ કેપેબિલિટી, એટલે કે ઉતાવળિયા નિર્ણય પર આવ્યા વગર જુદા જુદા પાસાઓ વિચારવાની ક્ષમતા, એ ખૂબ કામ લાગે છે.
અને સહાનુભૂતિ કેળવવામાં પણ મદદ મળે નહીં. જ્યારે આપણે ઓથેલોની ઈર્ષા કે લેડી મેકબેથની મહત્વાકાંક્ષા પાછળના કારણો સમજવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણે એવા લોકોની મનોસ્થિતિ સમજવા પ્રયત્ન કરીએ છીએ જે કદાચ આપણાથી ઘણા અલગ હોય.
બરાબર.
વળી ભાષા અને સંવાદની શક્તિ પર ધ્યાન આપવાથી આપણે પોતે પણ વધુ સ્પષ્ટ રીતે વાત કરતા શીખી શકીએ અને બીજાને વધુ ધ્યાનથી સાંભળતા શીખી શકીએ. આ તો બધે જ ઉપયોગી છે.
અને હા, શેક્સપિયરને એક મહેનતુ, કુશળ કારીગર તરીકે જોવાથી એ પણ યાદ આવે છે કે કોઈ પણ મોટી સફળતા પાછળ માત્ર પ્રેરણાનો ચમકારો જ નથી હોતો. એની પાછળ અપાર કૌશલ્ય, સખત મહેનત, શિસ્ત અને સમસ્યા હલ કરવાની વૃત્તિ પણ હોય છે. મહાનતા એ માત્ર ભેટ નથી, એ કસબ પણ છે, એ ક્રાફ્ટ છે.
આખી ચર્ચામાંથી મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે શેક્સપિયરને કોઈ અપ્રાપ્ય પૂજનીય મૂર્તિમાંથી ઉતારીને એક જીવંત, ધબકતા, પોતાના સમયના પડકારોનો સામનો કરતા વ્યવસાયિક તરીકે જોવાની દ્રષ્ટિ,
હા,
આનાથી એમની સિદ્ધિ ઓછી નથી થતી. મારા મતે તો ઉલટાની વધુ પ્રશંસનીય લાગે છે કે આટલી બધી મર્યાદાઓ અને વ્યવસાયિક દબાણો વચ્ચે પણ એમણે કેવું અદ્ભુત સર્જન કર્યું.
હું એકદમ સહમત છું. મુખ્ય વાત એ છે કે રહસ્ય દૂર કરવાથી મહત્વ ઘટતું નથી પણ એ સ્પષ્ટ થાય છે. ગ્રિયર આપણને એક વધુ વાસ્તવિક અને કદાચ વધુ ઉપયોગી સમજ આપે છે કે શા માટે આ નાટકો 400 વર્ષ પછી પણ આપણને આટલા સ્પર્શે છે, આપણને હલાવી જાય છે.
બરાબર.
આપણે કોઈ દંતકથાની પૂજા નથી કરતા પણ એક તેજસ્વી મનના કાર્ય સાથે એની કારીગરી સાથે સંવાદ કરીએ છીએ અને આખરે શ્રોતાઓ માટે એક વિચાર છોડીને જઈએ. આપણે આજે પણ ઘણીવાર ઐતિહાસિક કે સમકાલીન વ્યક્તિઓનું દેવત્વકરણ કરી નાખીએ છીએ, નહીં?
હા, એવું બને છે.
એમની આસપાસ મિથ્ય કથાઓ રચી દઈએ છીએ. શું આ પ્રક્રિયા એમના વાસ્તવિક કામ, એમની સાચી ભૂમિકા અને એમના ખરા પ્રભાવને સમજવામાં આપણને ક્યાંક અવરોધે છે? કદાચ દરેક મહાન વ્યક્તિ પાછળ રહેલા કારીગરને એના રોલ અને ગોલને જોવાની કોશિશ કરવી જોઈએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.